એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ઝવેરચંદ મેઘાણીની વાર્તા જીબા. ઓડિયો પઠન કૃષ્ણા વ્યાસ. જીવી હવે કોઈ બાળક નહોતી. જીવીને જાણ હતી, બધીએ ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેની અડોઅડ જ સામા ગામ બનેજડાની સીમમાં મથુર મજૂરી આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેટેથી કળી કાઢતી હતી તો પછી મથુર પણ શું પોતાને નહીં પારખી કાઢતો હોય? જીવી તો પાછી ઝટ પરખાય તેવી હતી, ગોરી, કદાવર અને નમણી, મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ. મહી નદીથી જીવનનું મહિયર વટાદરા, જો કે ત્રણેક ગાંવ છેટું હતું. તો પણ જીવી કાંઠાની જ કહેવાય ને? કાંઠાની તો ખરી, પણ પાછી પાટણવાડિયાની પુત્રી. પાટણવાડિયા એટલે તો ઠાકરડામાં પણ સૌથી મજબૂત કોમ. બેશક પાટણવાડિયા કહેવાય તો પરદેશી. કાંઠાના બૈરાઓ એને પોતાનાથી ઉતરતા ગણે. જીવી એ રીતે ઉતરતી જાનમાં જન્મેલી ગણાય. 3 વર્ષની હતી તે દિવસે જીવીને મથુર જોડે પરણાવેલી. 16-17ની થઈ છે તો પણ જીવી વટાદરાને વટાદરામાં બાપને જ ઘેર રહે છે. સામે જ સાસર ગામ બનેજડાના ખોરડા વર્તાય છે અને બેઉ ગામના સીમાડા અડકીને ઉભેલ છે. એ બાજુથી જીવી સીમમાં કામે આવે તો પણ જીવી સાસરે જતી નથી. હે જીવી, ભારો બાંધી જીવીએ ચમકીને ઊંચે જોયું. બોલાવનાને ઓળખીને કહ્યું, આવો લખા પટેલ. આવકારો તો આપ્યો પણ જીવી ચોમેર ચકળ વકળ જોવા લાગી. સુભાગ્યે સીમમાં લોકો છેટેરા હતા. જીવી, લખા પટેલ નામે ઓળખતા સામા ગામ બનેજડાના પાટીદાર યુવાન લક્ષ્મીદાસે કંઈક દીન અને નમ્ર અવાજે પૂછ્યું, તું ચમ સાસરે આવતી નથી? જરા વાર તો જીવી અકળાઈ પડી. લખો પટેલ પણ મૂંઝાતો હતો, પણ એને હામ ભીડીને કહ્યું, મને પૂછવા જ ખાસ મોકલ્યો છે. કુણે? તમારા ભાઈ બંધે? સામો પ્રશ્ન કરતા કરતા જીવીનું મોં કાનના મૂળ સુધી લાલ ચોળ થઈ ગયું. લખા પટેલે ડોકી હલાવીને હા પાડી અને બનેજડાની સામી સીમ તરફ દ્રષ્ટિ ચીંધાડી. મથુર ત્યાં નીચો વળીને દાતરડી ચલાવી રહેલો દેખાયો. આ બાજુએ જોતોય નહોતો, જાણી બુજીને જ કદાચ. મૂવું? જીવી જવાબ ગળી ગઈ, નથી આવું. કહેતી જીવી ઘાસના ભારા ઉપર પગ મૂકીને આ સંકળામણભરી સ્થિતિને ટાળવા મથતી હતી. પણ કારણ તો કંઈ કહીશ ને જીવી, તારા માવતર ના પાડે છે. લ્યો જુઓ તો, માવતર કેવું સારું ના પાડે લખા પટેલ, એ બાપડા તો રોજ જા જા કરે છે. તો શું તારે જ નથી આવું? કારણ તો કહીશ ને, મથુરના માવતર ગમતા નથી. શા સારું ના ગમે? જીવીએ ઉડઉડ થતું ઓઢણું મોંમાં દાંત વચ્ચે પકડ્યું. તો શું મારો ભાઈબંધ નથી ગમતો? એવું તે કંઈ હોય તો શું કારણ છે? હે લખા પટેલ, જીવીએ કંઈક હિંમતમાં આવીને કહ્યું, તમારા ભાઈબંધને બીજે પરણાવી આવ્યો ને? એ તો એના મા બાપે બહુ બહુ મનાવ્યો, પણ એવો એ જ ના કહે છે. તો નીકળ તો 5 વાર ના પરણાવ્યો હોય આજ લગીમાં. શા સારું ના પાડે છે? દઈ જાણે, કહે છે કે જીવી વન્યા કોઈને ન પરણું. તો શું જન્મારો કાઢશે? કાઢે ખરો, એ તો ઠીક, પણ તો પછી તારા માવતર ચેમ લખાણું કરાવી લઈને તને બીજે નથી દઈ દેતા? જાઉને મારા ભાઈ, જીવી બહુ શરમાઈ ગઈ. એ તો ઘણું કહે, પણ મારે કાંઈ બીજે જવું નથી. તો પછી તારું પેટ તો કંઈક દે જીવી, તને શો વાંધો છે? તું જેમ કહે તેમ એવો એ કરી આપવા તૈયાર છે. તું ફક્ત તારા દલની વાત કરી દે. બીજું તો બળ્યું કશું નથી લખા પટેલ, પણ શું? એ ચોરીઓ કરે. ચોરીઓ? પાટણવાડિયાઓ તો ચોરીઓ કરે, એમાં તને શું વાંધો? ચોરીઓ ના કરે તો ખાય શું? વાત સાચી હતી કે મહી કાંઠો કાંઠો એ તો ચોરટિયા ગામડાથી જ વસેલો હતો. ઠાકરડા ગામોમાં ચોરી માટે ભયંકર નામ કાઢી બેઠા હતા. એમાં પણ પાટણવાડીઓ તો શીર ટોચે ગણાય. પાટણવાડિયાને ઘેર કોઈ માણસ મહેમાન ન થાય. ચોરીની ન તો એને એબ હોય કે ન બીક હોય. સ્ત્રી કહે ને પુરુષ ચોરે, મરદ ચોરી લાવે ને ઓરત સંતાડે. ચોરી એમનો ધંધો કહો તો ધંધો ને કસબ કહો તો કસબ. સારી વાર વિચાર કરીને જીવીએ સ્પષ્ટતા કરી, મારેથી એ કેમ જોવાય? એ પકડાય, પોલીસ અમારા ઘેર આવે, લબાચા ચૂથે અને બાંધીને મારતા મારતા લઈ જાય, એવું એ મારાથી ન જોવાય. મારે નથી આવું સાસરે. ચોરી કરવી એ પાપ કે અનીતિ છે એવી કંઈ પાટણવાડિયાની પુત્રી જીવીને ખબર નહોતી. પાપ અને પુણ્યના ભેદ એનાથી અળગા અને અજાણ્યા હતા. ચોરીમાં પાવરધા પુરુષની તો પાટણવાડિયા કોમમાં ઊંચી આબરૂ ગણાય, તેને એની પણ જાણ હતી. ચોરીનો કરનારો તો ભડવીર ગણાય, પણ જીવી આટલું જ જોવા તૈયાર નહોતી. મથુર ચોરી કરે, એ ચોરી પકડાય, પોલીસને ઘેર આવે, ઝડપી લે, મથુરને ઝાલી મુશ્કે ટાટ બાંધે ને મારતા મારતા લઈ જાય, એ જીવીથી જોયું જાય નહીં. મથુરનો ભાઈબંધ લખો પટેલ પાછો ગયો ને વળતા દિવસે પાછો સીમે આવી જઈને એકલીને મળ્યો. કહ્યું કે જીવી, મથુર ચોરી ના કરવા કબૂલ થાય છે પછી તો આવીશ ને તું. ના, એમના બાપના ઘરમાં તો નહીં. ચેમ વારું? એના કાકા વગેરે જાણીતા છે, ચોરી કર્યા વન્યા રે નહીં. ચોરિયાટો માળ સંઘરે, ઘેર સિપાહી આવે, એમને ઈ મારે બાંધે, ઘર ચૂથે, મારાથી એ ન જોવાય. ત્યારે એ જુદા રહે. સારું, જુદો રહેશે. ના એમ નહીં, એ પાટણવાળાના વાસમાંથી જ નેકરીને કોઈક પાટીદાર અથવા વાણિયા બામણના પાડોશમાં ઘર લે. કબૂલ છે જીવી, હું મારી પાડોશમાં જ મથુરને ઘર અલાવું. તો અલાવો, હું પર ભારી એ નવે ઘેર જ આવું, નહીં તો ના આવું. ને કહેજો એમને કે બાપના ઘેરથી કશું એ ના લાવે, બધું જ હું લાવીશ. પછી એક દિવસ બાપાના ગાડામાં બેસીને જીવી બનેજડામાં આવી. બરોબર એ પાટીદાર લત્તાવાળે ભાડાના પતિ ઘેર આવી ઉતરી પડી. ગાડાને કાંઠે એક ભેંસ બાંધી હતી, એ છોડીને ફળીમાં બાંધી. ગાડામાંથી બાપે જોડે બંધાવેલ 8 મણ દાણા ઉતારીને ઘરના એક ખૂણામાં મૂકી દીધા. એ દાણા પોતે ખાદ્યામાં વાપર્યા નહીં. વળતા જ દિવસની વહેલી પરોઢથી ઉઠો, સીમની વેરા થઈ ગઈ એવો ટહુકો કરતી મથુરને પથારી છોડાવી વહેલી જાગીને પોતે કરેલા રોટલા લઈ મથુરની જોડે જીવી સીમમાં જાય. બેઉ જણા મજૂરી કરે. બપોરે મથુરને ભાવથી ભાત ખવરાવે ને પોતે ખાય, પાછા કામ ખેંચે. સાંજે પતિની સાથે જ લઈ ઘેર પાછી ફરે. ઘડી પણ વિલો ન મૂકે. ઘેર આવી પાણી ગરમ કરી મથુરના પગ ઝારે, જમાડે ને પથારીમાં બેસાડે. સુઓ તમ તમારે નિરાતે, એમ કહેતી જીવી ગામમાં જાય. વળતા દાડાની સાંથ ખેતરની મજૂરી શોધી લાવે, પણ વર વહુની બંનેની જોડીને મજૂરી મળે ત્યાં જ જવાનું, જુદા તો પડવાનું જ નહીં. ખેતરની મજૂરી કરતા કરતા બાપે સોંપેલ ભેંસનું વલોણું કરે અને એનું ઘી વેચી નાણાં કમાય. પણ મથુરને તો બાળકની જેમ લગીરે રેઢો ના મિલે. રખે મથુર જુદો પડી ચોરીમાં મન ખુસાડી બેસે, ચોરી પકડાય, ઘેર પોલીસ આવે, લબાચા ચૂથે મથુરને મારજૂડ કરે, એ બધું શે દીઠું જાય મૂવું. મોસમ પૂરી થઈ, સીમમાં મજૂરી બંધ પડી. હવે શું કરવું? સાસરિયાનું કે પિયરિયાનું તો કોઈ સ્વીકારવું જ નથી. એક દાણાનો કણ સુદ્ધા ઘરમાં લાવવો, એક કણ ખાધે કદાપી બુદ્ધિમાં ચોરી પેસે તો શું થાય? ઘેર પોલીસ આવે, ઘર ચૂથાય, મથુરને મારતા મારતા. જેઠ મહિનો આવ્યો. જીવીએ પોતાની પાસેથી બચત ગણી જોઈ. એમાંથી એકાદ જ બળદ લેવાય તેમ હતું. એક તો ઠીક, બળદ લીધો અને પછી ગામમાં તપાસ કરી પોતે રાત્રિએ મથુરને જણાવ્યું, ખેડુ પાસે આપણે એક સુંઢેલ કરી છે, એક બળદ એનો ને એક આપણો, ગાડું એનું અને આપણા તરફથી તમે પોતે માંડો ખેતરની ખેડ કરવા. મથુર કંઈ બહુ વિચાર કરી શકે તેવો નહોતો, એને વિચાર કરવાની જરૂર પણ નહોતી રહી. પથારીમાં પડ્યો પડ્યો એ તમાકુ પીતો રહ્યો. મથુર અને જીવીએ મળીને એ મોસમમાં ખેતર ખેડી, વાવેતર કરી પોતાના હિસ્સાનો ઠીક ઠીક દાણો મેળવી લીધો અને વિશેષ જે બચત રહી તેમાંથી બીજો બળદ તેમજ ગાડું પણ ઘરનું વસાવી લીધું. મોસમ ખલાસ થઈ. મથુર, બળદો અને ગાડું નવરા પડ્યા, પણ એ નવરાશ જીવીને તો છટકા ભરવા લાગી. એની નજર ચોમેર ફરી વળી અને નવરાશ વેળાનું સરસ કામ સૂજી ગયું. પેટલાદ, ત્યાંથી 7 ગાઉ થાય. ગામનું હટાણું પેટલાદ હતું એટલે વેપારીના ભાડા મળી શકે, પણ મથુરને પેટલાદ એકલો મોકલવામાં હવે કેવું જોખમ કહેવાય એ જીવીએ વિચારી જોયું. મથુર પર આટલા દાડામાં ઠીક ઠીક વિશ્વાસ બેઠો હતો. જીવીએ નક્કી કરેલ મર્યાદાને મથુરે મૂંગે મૂએ અને આનંદભેર પાળી બતાવી હતી. જાઉં તો ખરી, પારખી તો લો, એકલો મેલી તો જોવા દે જીવ, એમ પૂરી રાખીએ શો દાડો વળશે, અને દાસ બનાવવા જીવતર કયા રસથી જીવાશે. વિચારીને જીવીએ તે જ રાતે ગામમાં એક વેપારીનું ભાડું બાંધ્યું અને પછી આવીને મથુરને જાણ કરી. એ તો જીવી કહે તેમ કરવામાં ઊંડો આત્માનંદ અનુભવી રહ્યો હતો. એને હા કહી, પણ પેટલાદ જઈ કશું જ બાજારું ખાવું પીવું નહીં હોં કે? જીવીએ શિખામણ ગાંઠે બંધાવી અને રાત જાગી ઢેબરા તળ્યા. વહેલી પરોઢ જીવીએ મથુરને જગાડ્યો, રોટલા ખવરાવ્યા અને ઢેબરા કરી નાખેલ તેનું ભાત ભેળું બંધાવ્યું. ને લો, આ ચલમ સુકાની પડતીલી લેતા જાઓ, ત્યાં કનેથી કશું જ ખરીદતા નહીં, કહી ફરી પાછી ગાંઠ વળાવી. પોતે જ બળદ જોતરી દીધા ને મથુર ગાડીએ ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ, ભલામણ કરી કે સાચવીને વેળાસર આવજો. સાંજે પાછી પોતે ભાગોશ થઈ ઊભી રહી. ગાડું પેટલાથી પાછું આવી પહોંચ્યું અને મથુરને જીવીએ સાજો નરવો નિહાળી શ્વાસ હેઠે મૂક્યો. હવે તમે તમારે જઈ પહોંચો ઘેર ને ગરમ પાણી તૈયાર મેલું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આ આવી સમજો. હવે તમે તમારે જઈ પહોંચો ઘેર ને ગરમ પાણી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આ આવી સમજો. એ રીતે મથુરને ઘેર મોકલી પોતે વેપારીની વખારમાં તમામ ભાર ઠાલવી ગાડું હાંકીને પોતે ફળીએ આવી. બળદોને બાંધી દઈ ચાર નીરી અને નાહી ઉઠેલા મથુરને નિરાતે જમાડી પથારીમાં ઊંઘાડી દીધો. પેટલાદના ભાડા તો જીવીને વારંવાર મળતા થયા. દરેક વેપારીને જીવીનું ગાડું ભાડે લઈ જવું ગમતું હતું. ગાડું લઈ ભાડે મોકલવામાં જીવીએ જે ક્રમ પહેલી જ ખેપમાં ધારણ કર્યો હતો તે જ ક્રમ વર્ષો સુધી ચાલુ રહ્યો. મથુરને વહેલો સુવાડવો, વહેલો જગાડવો, પેટ પૂરણ જમાડવું, ભેળા ઢેબરા બાંધાવા, ચલમનો સુક્કો ગળાકું પણ સાથે આપવા, ભાગોળ સુધી વળાવવા જવું, સાંજે ભાગોળ જઈ વાટ જોવી, થાક્યા પતિને ઝટ ઘેર પહોંચાડી દઈ વેપારીને ત્યાં વખારે માલ પોતે જ ઉતારવો અને પછી ખાલી ગાડું હાંકી ઘેર લાવવું, બળદને બાંધી નિરણ પૂળો કરવો, મથુરને ગામ પામીએ નવરાવવો, જમાડવો અને ચોખ્ખી ફૂલ પથારીએ નિરાતે ઊંઘાડવો. ચોરી લૂંટો અને ખૂનોના બદલામાં કંઈક પાટણવાડિયા અને પાટીદારો જાનથી ગયા હતા, જેલમાં ઓરાયા હતા, ધનોતપનોત થઈ ગયા હતા. કંઈક પાટણવાડીઓ ઘેરે રુદન અને અશ્રુધારા ચાલતી હતી. તે વખતે બનેજડા ગામમાં એક મથુરને આંગણે જીવીએ આઠ ભેંસો કરી હતી અને ચરોતરની સોના સમી 30 વીઘા જમીન વસાવી લીધી હતી. જીવીને ઉંમરે કદી પણ પીળો ડગલો ડોકાયો ન હતો. જીવીના વર મથુરને કોઈ પોલીસે કદી બાંધ્યો, માર્યો કે થાણે ઉપાડ્યો નહોતો. જીવીનો મથુર રાત્રે ઊને પાણીએ નહીં, રોટલો જમી ચોખ્ખી પથારી પર બેઠો બેઠો મોજ કરતો હતો. અને જીવીએ મથુરને ચાર બાળકોની પ્રભુ ભેટ આપી હતી. જીવી આધેડ થઈ ગઈ હતી. જીવીને ગામ લોકો પાટણવાડિયા, પાટીદારો તેમ લુવાણા તમામ જીબા કહી બોલાવતા અને તેઓ કહેતા કે જીબાને અમે દાડે કદી ગામમાં દીઠા નથી, દન ઉગ્યા પૂર્વેથી તે દન આત્મે લગી જીબા સીમમાં જ હોય. એકવાર ગુજરાતમાં રેલ સંકટ આવ્યું. કાંઠાના ગામડામાં ઘરો પડી ગયા હતા. લોકોને ખાવા મુઠ્ઠી ધાન નહોતું. તે દિવસોમાં જીવીને આંગણે રવિશંકર મહારાજ આવી ઉભા રહ્યા. જીવી મહારાજને પગે લાગી. એ કહેવાતા હતા વટાદરાવાળા મહારાજ. જીવીના મહિયરના ગામના વટાદરાને મહારાજ પર અતિ પ્રીત હતી. અરે જીબા, ઘૂમટો ઢાંકીને પગે લાગી છૂટી ઊભી રહી આધેડ વયની જીવીને રવિશંકર મહારાજે કહ્યું, તું તો મારી બૂન કહેવાય, તું હજુ એ મારી લાજ ઢાંકીશ? તમે તો દાદા માવતર છો, જીવીએ કહ્યું. પણ લાજ રાખી તે રાખી, હવે વળે જતે જન્મારે ક્યાં છોડું? કદાવાર ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાડતી તે વડે એ મૂર્તિમંત મહી માતાનો ભાસ કરાવતી. જીબા, દાદાએ કહ્યું, દાણા આલીશ? અરે મહારાજ, દાણા ક્યાં છે? મારી કને તે કેટલાએ હોય, એમ કહેતી જીબાએ મહારાજને પુષ્કળ અનાજ ઘરમાંથી કાઢી આપી કટોકટી ટાણે લોકોને બચાવવામાં મૂંગી મદદ કરી. એક દિવસ મથુરનો દેહ પડ્યો. જીવી પોતાના ભીતરમાં કેટલું રડી હશે, કેટલું સંભારી આંસુડા ગળી હશે તે તો કોઈને ખબર નથી. પણ આટલું જાણ્યું છે કે લોકોએ જીવીને મથુર પાછળ કંઈક પુણ્ય કરવાની ઈચ્છા ધરાવી અને જાજી કશી ગતાગમ ન હોવાથી ગામ લોકોને જ એણે ભેળા કરી સલાહ લીધી. જીબા, ગામ લોકોએ સાદો પોતાને જાણીતો હતો તે માર્ગ બતાવ્યો. પરબડીમાં આલે ને? ગામના પંખેડા પરબડી પાછળ ચકલાની ચણમાં જીબાએ પોતાની સૌથી સારી 4 વીઘા જમીન અર્પણ કરી. આજે એ જીવી જીબા જીવે છે. 55 વર્ષની વય છે. ગૌરવ રાણા, રૂપાળા, કદાવર અને લજ્જાળુ જીબા હજુએ મોટેરાઓની લાજ ઢાંકે છે.